मारु करु को ना सबंदे बड़ गणाचे राखु के परहरु ए ना विचार विवेक पूर्वक शांत भावे जो कर तो सर्वयात्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव
सर्व कलेश थी अने सर्व दुख थी मुक्त थवानो अन्य उपाय एक आत्मज्ञान ते आत्मविचार विना उद्भवे नहीं एवी अपूर्व आत्मविचारना जागृत करवा अने आत्मज्ञानना कारणरूप थवा समर्थ एवा सद्बोध थी प्रपूर्ण अध्यात्म ग्रंथों में परमात्मा प्रकाश जो एक अमूल्य ग्रंथ है। परम पूज्य प्रभुश्रीजी समक्ष ए ग्रंथनो स्वाध्याय थतो हतो ते वक्त थी जेने तेनु अपूर्व महात्म लागेलू એવા પૂજ્ય આત્મા શ્રીયુત હિરાલાલ એમ શાહ ઝવેરી એ થોડા વખત પહેલા પ્રસંગોપાત મને લખ્યું કે તત્વજ્ઞાન તરંગિણીનો ગુર્જરના અનુવાદ તમે કર્યો છે તેવો ઇષ્ટોપદેશ અને પરમાત્મા પ્રકાશનો અનુવાદ જો કરો અને આશ્રમ તરફથી પ્રકાશિત થાય તો મુમુક્ષુજનોને ઘણો ઉપયોગી થઈ પડે. ગુરુગમનું મહાત્મા સમજાયું હોય તેને માટે પરમાત્મા પ્રકાશ નિશ્ચય નય પ્રધાન ગ્રંથ હોવા છતાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ આપેલ દ્રષ્ટિએ સ્વાધ્યાય થાય તો આત્મશ્રેયસ્કર આત્મવિચારણા જગાવવા પ્રબળ કારણ બને તેમ છે. આ પરમાર્થ પ્રેરણાથી પ્રોત્સાહિત થઈ મેં તે બંને ગ્રંથોનો અનુવાદ કરવાનો વિચાર કર્યો. ઇષ્ટોપદેશનો પદ્યાનુવાદ તરત જ પ્રથમ કરીને ગદ્યાનુવાદ માટે વિચારતો હતો ત્યાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ હિન્દીમાં તેનો સરળ અને સુંદર અનુવાદ બહાર પાડે છે એમ જાણવામાં આવતા ગુજરાતી પદ્યાનુવાદ તેમજ સામેલ કરવા ત્યાં મોકલી આપ્યો અને ગુજરાતી ગદ્ય હવે ખાસ જરૂર નહીં જણાતા તે વિચાર ઉપશમાયો. ત્યાર પછી પરમાત્મા પ્રકાશનો પદ્યાનુવાદ દોહરામાં તૈયાર કર્યો અને ગદ્યાનુવાદ તૈયાર કરવા જતાં પંડિત શ્રી ગુણભદ્રજીએ કહ્યું કે મેં તેનો અનુવાદ કરેલો છે તે જો ઉપયોગમાં આવે તો જુઓ. આથી તે અનુવાદ મેં જોયો અને ટ્રસ્ટ બંધીઓની સદભાવના અનુસાર તેને આદ્યંત તપાસી જે મોક્ષજનોને ઉપયોગી થાય એ લક્ષ્યે યોગ્ય સુધારો કરી તેને યથાયોગ્ય ઓપ આપવા યથાશક્તિ પ્રેમ પરિશ્રમ લીધો જેથી આ અનુવાદ પ્રસિદ્ધિ પામી મુમુક્ષ મહાશયોના કલકમળમાં આવે છે જે અત્યંત હર્ષનું કારણ છે. આ પ્રકાશન માટે પૂજ્ય પવિત્ર આત્મા શ્રી હરાલાલભાઈની આદ્ય પ્રેરણા ન થઈ હોત તો તે ભાગ્યે જ પ્રસિદ્ધિ પામત. માટે તેના પ્રકાશનનો સર્વ યશ અને આભાર એ મહાનુભાવને જ ઘટે છે કે જેમની હિતાવહ પ્રેરણા મુમુક્ષજનોને અધ્યાત્મ રંગ રંગીત બનાવી આત્મજ્ઞાન આત્મદર્શન આત્મસમાધિરૂપ આત્મિક સુખ સમુદ્રના અમૃત રસમાં નિમગ્ન કરવા ઉપકારી થાય એવા અમૂલ્ય ગ્રંથની પ્રાપ્તિ કરાવે છે. પ્રાય નિશ્ચયના શાસ્ત્રો ગુરુગમ વિના શસ્ત્રરૂપ થઈ પડે છે અર્થાત આત્મહિતને હાનિકર્તા થાય છે. પરમાત્મ પ્રકાશ પ્રભુજીથી સમક્ષ વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેઓ શ્રીએ નીચે પ્રમાણે બોધ કર્યો હતો. આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિર્ગંથ ભળવાગનું સર્વોકૃષ્ટ વચનામૃત છે. આવા પુસ્તકો વાંચતા જીવ ક્યાંની ક્યાં ભૂલ કરે છે, નહીં માની બેસવાનું માની અર્થના અનર્થ કરે છે, સમજ્યો ન હોય તે સમજ્યો છે એવું બોલતા શીખી જાય છે. માટે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. નિશ્ચય વાણી અગ્નિ જેવી છે, કોઈ હાથથી અગ્નિ પકડવા જાય તો બળી જાય. તેને પકડવા ચીપિયા જેવું કોઈ સાધન જોઈએ અને તે સાધન ગુરુ પાસે છે. લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે. માટે જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત દ્રષ્ટિએ આવા શાસ્ત્રો વિચારતા આત્મહિત થવા યોગ્ય છે. આ ગ્રંથનો સદુપયોગ પરમાત્મ પદાભિષલાસી સજ્જનોને પરમાત્મ પદની આરાધનામાં આત્મશ્રેય સાધવામાં પ્રબળ ઉપકારક બનો અને દુર્લભ એવા અપૂર્વ જોગની સાર્થકતા કરાવવામાં અધ્યાત્મ ભાવના ભૂષિત કરી બોધિ અને સમાધિ સુખની પ્રાપ્તિ કરવામાં વા આત્મવિચારણા જગાવવામાં પ્રબળ સહાયક બનો એજ અભ્યર્થના સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પણ મુ પદ તે વરતે જયતે.
શશિકાંતભાઈ શશિકાંતભાઈ જો આગળ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના છઠ્ઠા પાના.
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના. સમસ્ત વિશ્વમાં એક પણ જીવ એવો નહીં હોય કે જે સુખ તથા શાંતિને ન ઈચ્છતો હોય તથા રાત દિવસ તેને માટે અનેક પ્રકારના લૌકિક પુરુષાર્થમાં પ્રવર્તન ન કરતો હોય છતાં તેને યથાર્થ આત્મિક સુખનો એક અંશ પણ પ્રાપ્ત થતો નથી, પરંતુ નિરંતર અપાર દુઃખ જ અનુભવાય છે. સર્વ સાંસારિક સુખ કલ્પના જ સુખ છે, અર્થાત તે સુખ સુખરૂપ ન હોવા છતાં સંસારી મોહી જીવોને તેને સુખ માની લીધું છે. પરમાર્થ દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો તે દુઃખનું જ રૂપાંતર છે. અજ્ઞાનને આધીન થઈ જીવ પુણ્યોદયને સુખ માની બેસે છે, પણ માની લીધેલા તે સુખના અંતરંગમાં અપાર અશાંતિ તથા અત્યંત આકુળ વ્યાકુળતા ભરેલી છે. એ ક્ષણિક સુખ સુખ નથી, એ સુખની પાછળ અનેક જાતના દુઃખ પોતાના દર્શન આપ્યા જ કરે છે. મહાન તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્રજીએ પોતાના કાવ્યમાં લખ્યું છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહોહો એક પળ તમને હોવો. તીવ્ર મિથ્યા દર્શનના ઉદયને લીધે જીવ યથાર્થ સુખને સમજી શકતો નથી. આ વાત નિર્વાદ સિદ્ધ છે કે લોકોમાં તો સુખ નથી, ત્યારે પ્રશ્ન થાય છે કે સુખ શાંત શામાં છે તથા તેના ઉપાયો ક્યાં ઇત્યાદિ. એનો ઉત્તર મહાપુરુષોએ શાસ્ત્રમાં અનુભવપૂર્વક આપે છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં સ્પષ્ટ જણાવે છે.
આગળ આપી દો, આગળ એક આપી દો, એક એક પાનું લેતા જોઈએ, જરા લાંબુ છે ને, થાકી જવાય છે.
આત્મ વિભ્રમંજમ દુઃખાત્મ જ્ઞાનમ તત્પ્રસાભ્યંતિ નાયતાસ્ત્વ નિર્વાંતિ કુત્વાપી પરમ તપ. આત્મભ્રાંતિથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે, બાકી આત્મજ્ઞાન વગરના તીવ્ર તપ આદિ મોક્ષના સાધક બનતા નથી. તે વાતને શ્રીમદ જણાવે છે કે સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. આત્મજ્ઞાન એટલે આત્મા ભૌતિક પદાર્થોનું મમત્વ તજીને મહાપુરુષોએ જે પ્રમાણે આત્મા જાણ્યો જોયો અને અનુભવ્યો છે તે જ પ્રમાણે જાણે શ્રદ્ધે અને અનુભવે. ત્રણેય કાળમાં આ સુખી થવાનો માર્ગ છે. સંસારના બધા દર્શનો અને મતો જીવના કલ્યાણ ઉત્પન્ન થયા છે, પણ વિતરાગ દર્શન વિના અન્ય દર્શનોમાં તે વાત અત્યંત અવિરોધી દેખાતી નથી. યથાર્થ આત્મજ્ઞાન થવાથી આ આત્મકર્મ, કર્મના કારણો, આત્મા તથા પરમાત્મા શું છે તે સતપણે જાણી શકે છે. તે પહેલા તે વિષયમાં સંદિગ્ધ રહ્યા કરે છે. આત્મા યથાર્થ કલ્યાણ મોક્ષ છે. સમ્યક દર્શન એટલે કે આત્મજ્ઞાન વિના મોક્ષની યથાર્થ પ્રતીતિ આવતી નથી. તેથી સત્ય શ્રદ્ધાનું બાહ્ય કારણ, સત્પુરુષોનો સમાગમ તથા તેઓના કહેલા વચનોનું નિરંતર હૃદયની શુદ્ધિપૂર્વક નિષ્પક્ષપાતપણે શ્રવણ તથા મનન છે. અને અભ્યંતર કારણ દર્શન મોહનીયનો ક્ષય, ક્ષયોપક્ષમ તથા ઉપશમ છે. વિતરાગ સ્ત્રુતના અભ્યાસથી દર્શન મોહનીય કર્મનો અનુભાગ એટલે કે રસ ઓછો થાય છે અને કાળે કરીને જીવ તત્વની સમ્યક પ્રતીતિને પામે છે.
સુંદર ગ્રંથ ભાગ્યે જ કોઈ હશે મુમુક્ષુઓને તે આ ગ્રંથ અવશ્ય મનન કરવા તથા વિચારવા યોગ્ય છે. નિશ્ચય નયની દ્રષ્ટિએ આત્મા કેવો છે, વ્યવહારની દ્રષ્ટિમાં જે ભેદો દેખાય છે તેનો આત્માની સાથે કેવો સંબંધ છે, આત્મા કઈ અવસ્થામાં આવ્યો હોય તો મોક્ષ થાય, ઇત્યાદિ વાતો પાઠકોને અન્ય ગ્રંથોની સહાય વગર પણ સમજાય એવી આ ગ્રંથની રચના છે. આચાર્ય એક એક વાતને સમજવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ગ્રંથકાર કોઈ અપૂર્વ પ્રતિભાશાળી હતા એમ ગ્રંથની શૈલી પરથી ભાવ થાય છે. જે વસ્તુ આચાર્ય શ્રી કુનકુન સ્વામીએ સમયસાર, પ્રવચનસાર તથા નિયમસારમાં પ્રગટ કરી છે તે વસ્તુ સંક્ષેપમાં શ્રી જોયેન્દુ દેવે આ ગ્રંથમાં સમાવી દીધી છે. શાંત અને વૈરાગ્યયુક્ત ચિત્તથી જો આ શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવશે તો મને લાગે છે કે જીવ અવશ્ય આત્મકલ્યાણ કરી શકશે. આ ગ્રંથ ઉપર શ્રી બ્રહ્મદેવની અતિશય સરળ સંસ્કૃત ટીકા છે. તે અનુસાર પંડિત ગૌલોતરામજીએ હિન્દી ભાષામાં તેનો અસંત અનુવાદ કર્યો છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં પ્રધાનપણે શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે, જેથી જીવ વર્તમાનની કર્માધીન અવસ્થાને જ મૂળ સ્વરૂપ ન માની પોતાના મૂળ સ્વરૂપ પ્રત્યે જ લક્ષ આપે. શુદ્ધાત્મ સ્વરૂપનું લક્ષ આત્માને શુદ્ધતા ભણી પ્રેરે છે. વ્યવહાર નહીંના આત્માના મૂળ સ્વરૂપને ગૌણ કરીને કર્મજનિત ભાવોને આત્મ સ્વરૂપ કહે છે. બંને નયોને યોગ્ય રીતે જાણવાથી શંકાઓને અવકાશ રહેતો નથી, અવકાશ જ નથી. નય વસ્તુ સમજવાની દ્રષ્ટિ છે, બંને પોતપોતાની દ્રષ્ટિએ સત્ય જ પ્રતિપાદન કરે છે, પણ એકબીજાના વિરોધ કરતા નથી, અપેક્ષા રાખીને વાત કરે છે.
કેટલાક માણસોની માન્યતા છે કે અધ્યાત્મ શાસ્ત્રોના શ્રવણથી તથા વાંચનથી આત્મા શુષ્ક થઈ જાય છે, જપ તપ આદિ ઉપર રુચિ રહેતી નથી, પણ તેમાં અધ્યાત્મ શાસ્ત્રોનો સો વાક છે. કોઈ પણ વિતરાગ સ્વરૂપમાં ક્રિયાકાંડ જપ તપ આદિ તજીને શુષ્ક બની જવાનો ઉપદેશ કે આદેશ નથી. અધ્યાત્મ શાસ્ત્રોથી તો આત્મભાવના વિશેષ દ્રઢ થઈ જે માર્ગથી કર્મોક્ષય થાય તે માર્ગને વિતરાગના ઉપાસકો ભાવ ભક્તિ સહિત આદરે છે. પહેલો ત્રિવિધ આત્માધિકાર અને બીજો મોક્ષ માર્ગ અધિકાર એમ આ ગ્રંથમાં બે અધિકાર છે. પ્રથમ અધિકારમાં મંગલાચરણ પછી તરત જ શ્રી પ્રભાકર ભટ્ટ આચાર્ય શ્રીને પૂછે છે, એ ભગવાન, આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા મારો અનંતકાલ વ્યતીત થયો છે, તેમાં મને કોઈ સમયે સુખની પ્રાપ્તિ થઈ નથી, પણ મેં અપાર મહાન દુઃખો જ ભોગવ્યા છે, તો હવે એવી કઈ કૃપા કરો કે જેથી ચતુર્ગતિનું પરિભ્રમણ ટળે અને આત્મ સ્વરૂપનો લાભ થાય. અલ્પ સંસારી આસન ભવ્ય જીવોને આવા ભાવવાહી આંતરિક પ્રશ્નો ઉદ્ભવે છે. ગ્રંથકાર સમાધાન કરતા મનમાં સમજે છે કે જ્યાં સુધી સત્ય રીતે આત્મા જાણવામાં ન આવે ત્યાં સુધી સમાધાન પથ્થર પર પાણી સમાન છે. માટે તે પ્રથમ કહે છે કે આત્મા ત્રણ પ્રકારના છે. પહેલો બહિરાત્મા, સંસારના પદાર્થોને અર્થાત દેહાદીને આત્મા માને છે, પરમાત્માની યથાર્થ શ્રદ્ધા પામતો નથી. બીજો અંતરાત્મા, શરીર આદિ પર વસ્તુઓથી ભિન્ન આત્મતત્વને યથાર્થપણે શ્રદ્ધે છે. અને ત્રીજું પરમાત્મા સર્વ પ્રકારની કર્મની ઉપાધિથી રહિત પરમ શુદ્ધ ચૈતન્ય ઘન છે. પરમાત્મા સ્વરૂપનું ગ્રંથકાર બહુ વિસ્તારથી યુક્તિપૂર્વક વિવેચન કરે છે. દેહાત્મ દ્રષ્ટિવાળા જીવોને સંબોધતા આચાર્યશ્રી કહે છે, એ ભાઈ, તમે જીવ આત્મા અને અજીવ શરીર ને એકમેક ન કરો, કારણ કે લક્ષણથી બંને પદાર્થો જુદા જુદા છે. જે પર છે તે પર જ છે અને આત્મા પોતાના સ્વરૂપ સાથે અભિન્ન છે. એ જ અધિકારમાં મોક્ષ એટલે પરમાત્મા પામવાનો ઉપાય પણ બતાવવામાં આવ્યો છે. એ યોગી, આ શરીર છેદાય ભેદાય અથવા નાશ પામે તો ભલે, પણ તું નિર્મળ આત્મભાવના ભાવ કે જેથી સંસાર સાગરનો પાર પામી, આત્મભાવના જ મોક્ષ સરળ અને શાંત ઉપાય છે. શ્રીમદજીએ પણ કહ્યું છે, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ગ્રંથમાં સમતાનો જે મહિમા કહ્યો છે તે સ્વચિત્તમાં વિચારવા યોગ્ય છે. આ આત્મદેવ દેરાસરમાં નથી, પાષાણમાં પ્રતિમામાં નથી કે ચિત્રમાં નથી, પરંતુ એ અક્ષય નિરંજન જ્ઞાનમય પરમાત્મા સમતા રસમાં પરિણમી રહેલા સત્પુરુષોમાં વિરાજમાન છે.
પાછળ કુમારભાઈ, પુસ્તક વધારાનું છાપી છે કુમારભાઈ.
બીજા મહાઅધિકારના પ્રારંભમાં શિષ્ય સવિનય શ્રી ગુરુને કહે છે, હે ગુરુદેવ, આપ કૃપા કરીને મને મોક્ષ, મોક્ષનું કારણ તથા મોક્ષનું ફળ કહો, જેથી હું પરમાર્થને જાણું. આ અધિકારમાં મુખ્યપણે ઉપર કહેલા વિષયોનું વિશદ વિવેચન છે. એક દોહરામાં પુણ્યને અતિ મહત્વ આપનારાઓ પ્રત્યે તેઓ કહે છે, પુણ્ય કર્મને લીધે મનુષ્યને વૈભવ એટલે કે ધન મળે છે, ધનથી મદ થાય છે, તેથી બુદ્ધિ ચલાયમાન થાય છે અને બુદ્ધિની ચપલતાને લીધે પાપ થાય છે. આ પ્રકારનું પુણ્ય અમને ન હો. આ કથનથી દેવ ગુરુ શાસ્ત્રની નિંદાને છૂટ નથી મળતી નથી, અથવા દેવશાસ્ત્ર ગુરુની પૂજા આદિનો નિષેધ થતો નથી. તેથી આચાર્યશ્રી આગળની ગાથામાં લખે છે કે જેઓ દેવ શાસ્ત્ર તથા સત્પુરુષો પ્રત્યે દ્વેષ કરે છે તે નક્કી પાપ થાય છે. આ દોહરામાં સ્પષ્ટપણે પાપ આચરવાની ના પાડી છે. એ જ અધિકારમાં ઉપદેશ પણ ઘણો છે. એક સ્થળે આચાર્યશ્રી ત્યાગીઓ માટે લખે છે કે જે જીન લિંગ ધારણ કરીને મનગમતા પરિગ્રહોની ઈચ્છા કર્યા કરે છે તે જીવ વમન કરીને ફરીથી તેને ખાય છે. જેઓ લાભ તથા કીર્તિને અર્થે મોક્ષ માર્ગને તજી બેસે છે તેઓને ગ્રંથકર્તા કહે છે કે તે પુરુષ એક ખીલા માટે દેવ મંદિરને કોઈ બાળે તેના જેવા મૂર્ખ તથા અધમ છે. માટે હે ભાઈ, કીર્તિ આદિની ઈચ્છાને છોડી એક પરમાર્થની આરાધના કરો.
એક દોહરો તો ગીતાના ગુઢવાદવાળા શ્લોકની સાથે તદ્દન મળતો આવે છે. શ્રી યોગેન્દ્રદેવે યોગશાસ્ત્રની યોગસારની રચના પણ પરમાત્મા પ્રકાશની સમાન અપભ્રંશ ભાષાના દોહરામાં કરી છે. આ રચના પણ અધ્યાત્મ પોષક છે. અમૃતા સિદ્ધિ પણ ઉપરોક્ત આચાર્યની કૃતિ મનાય છે. તે સંસ્કૃત ભાષાના વિવિધ છંદોમાં છે, શ્લોકોમાં વૈરાગ્ય તરી આવે છે. આચાર્ય જોઈન્દુએ શ્રી કુંદકુંદના મોક્ષ ફાહુડ અને શ્રી પૂજ્યપાદ સ્વામીના સમાધિ શતકનો ઘણો ભાગ પોતાના ગ્રંથમાં નિબદ્ધ કર્યો છે. શ્રી કુંદકુંદનો સમય ઈસવીસન શરૂઆતનો માનવામાં આવે છે તથા શ્રી પૂજ્યપાદ સ્વામીનો સમય 5મી શતાબ્દીની આસપાસ ઇતિહાસકારો માને છે. તેથી જોઈન્દુ 6ઠી શતાબ્દીના હશે એવું અનુમાન કરાય છે. બાકી ગ્રંથકારે પોતાના સમય કે સ્થળ આદિનો કોઈ સંકેત કર્યો નથી, કારણ કે નિર્ગ્રંથ મહાત્માઓ કીર્તિ આદિથી અત્યંત દૂર રહે છે.
આત્માર્થીજનો, આ ગ્રંથનો લાભ પામી એ અર્થે મેં ગુર્જર ભાષામાં અનુવાદ કરવા યથામતી પ્રયત્ન કર્યો છે. શ્રી પૂજ્ય રાવજીભાઈએ મૂળ અપ્રંત ભાષાના દોહરા પરથી મૂળ અપ્રંશ ભાષાના દોહરાઓ પરથી ગુજરાતી ભાષામાં ગુર્જર ભાષામાં સુંદર અને આકર્ષક ભાવવાહી દોહરા બનાવ્યા છે. આ ભાષાંતરમાં સંસ્કૃત ટીકાનું અવલંબન લેવામાં આવ્યું છે, પણ સંસ્કૃત ટીકાનો અક્ષરતઃ અનુવાદ નથી. એક પ્રકારે આ અનુવાદને ભાવાનુવાદ સમજવો જોઈએ. આશ્રમસ્થ પાઠશાળામાં આ ગ્રંથનો અભ્યાસ કરાવવાનો મને અવસર મળેલ ત્યારથી જ ગુજરાતીમાં ભાષાંતર કરવાની મારી ઈચ્છા હતી. શ્રી પૂજ્ય રાવજીભાઈના પ્રોત્સાહનથી તે ઈચ્છા સફળીભૂત થઈ છે. આ અનુવાદને શુદ્ધ અને સરળ બનાવવામાં મેં યથાશક્તિ પ્રયાસ કર્યો છે. તેમજ મુમુક્ષુજનોને ઉપયોગી બનાવવાને લક્ષ્ય શ્રી રાવજીભાઈએ તેને યોગ્ય આપવામાં યથાશક્તિ પ્રેમ પરિશ્રમ ઉઠાવ્યો છે. છતાં અલ્પજ્ઞાતા આદિને કારણે કોઈ ત્રુટિ યા ભૂલ થઈ હોય તો તે વિઘ્ન પાઠકો ક્ષમા કરતો તથા આ ભૂલને સુધારીને વિચારતો. કહ્યું છે કે કો ન વિદ્વત્યતિ શાસ્ત્ર સમુદ્દે, શાસ્ત્રરૂપી અપાર સાગરને કોની ભૂલ થતી નથી. સદગુણારાજી પંડિત પૂર્ણભદ્ર જૈન.
બંને પ્રસ્તાવનામાં આપણને ગ્રંથનો થોડો પરિચય કરાવવાનો પ્રયત્ન થયો છે. આપણે એટલું આમાંથી ખાસ માત્ર નોંધ લઈએ કે આત્મજ્ઞાન માટે આત્મજ્ઞાનની ઉપાસનામાં કઈ રીતે સાધકે આગળ વધવું એનું માર્ગદર્શન આ ગ્રંથની અંદરમાં મળી રહે છે એવું નિવેદનથી આપણને લક્ષ્યમાં આવે છે. એટલે સંસારની અંદરમાં જે સંસારી જીવો છે અને મુક્તિના ઈચ્છુક છે, એટલે જેને આપણે મુમુક્ષુ કહીએ છીએ, એ મુમુક્ષુઓને માટે આ ગ્રંથ ઘણો ઉપકારી થાય એવો છે એવું નિવેદન છે. બીજું એના કર્તા પુરુષ એનો પણ આપણને થોડો પરિચય આપ્યો, કેટલા નિષ્પૃહ રહી અને આ ગ્રંથની રચના કરી છે, અને વિશેષ તો આપણે એ ગ્રંથની અંદરમાંથી આગળ વધતા જશું તેમ તેમ આપણને પણ એનો પરિચય થશે. અને કઠણ છે, અહીંયા બે જગ્યાએ ધ્યાન પણ મૂક્યું છે કે જો નહીં સમજાય તો ઉલટો અર્થ પણ થશે, એટલે ઉપયોગને જરા તીવ્ર રાખવો પડશે, નહીં તો આપણને હાનિ કરે એવું પણ આ ગ્રંથની અંદરમાં સંભાવના આ લેખકે નિવેદન કર્યું એમાં બતાવી છે. એટલે આપણે જરા એ પણ લક્ષ્યમાં રાખીએ કે આપણે શાંતિથી સંભાવમાં રહીને, ઉપસંભાવમાં રહીને બને એટલો સમજીએ અને ન સમજાય એ પૂછીને પણ સમાધાન મેળવીએ, પણ મનની અંદરમાં કોઈ વિકલ્પ બને ત્યાં સુધી ના થાય એવો પ્રયત્ન કરી અને આ ગ્રંથનો આપણે આરંભ કરીએ. આમાં કઈ કેવું છે ભાઈ પ્રસ્તાવના બાબતમાં
ગ્રંથમાં?
હે,
પ્રસ્તાવનામાં મારે તો પૂછ્યું શું સમજ્યા છીએ આપણે, ગ્રંથનો વિષય વસ્તુ શું? વચનામૃતના વાક્યો યાદ રહી ગયા છીએ આપણે બોલીએ છીએ આમાં આવ્યા છે. અહીંયા આત્મ આ આખા ગ્રંથની અંદર જે રચના થઈ છે એમાં બે પ્રશ્ન શિષ્યએ કર્યા છે, એના આધાર ઉપર બે અધિકાર આપ્યા છે. પહેલો પ્રશ્ન શિષ્યએ કર્યો છે કે મારા અનંત પરિભ્રમણમાં મેં તો દુઃખ જ અનુભવ્યું છે, મને કઈ બીજો અનુભવ થયો નથી, તો હવે કઈક એવી કૃપા કરો કે ચતુર્ગતિનું પરિભ્રમણ ટળે અને આત્મ સ્વરૂપનો લાભ થાય. પ્રશ્ન નંબર પહેલો. પહેલો પ્રશ્ન, આ પ્રશ્ન શિષ્યએ ગુરુને પૂછ્યો છે, એમાંથી ગુરુએ ગ્રંથની રચના કરી છે. તો પહેલો પ્રશ્ન શું છે કે મારો અનુભવ અનંતકાળનો શું છે? દુઃખ જ. મેં તો કેટલા બધા ભાવ કર્યા છે અનાદિ સંસારના પરિભ્રમણમાં, મારો અનંતકાળ વ્યતીત થયો છે, પણ ભગવાન મને ક્યારેય સુખની પ્રાપ્તિ થઈ નથી. હવે કંઈક એવી કૃપા કરો, હવે કે ચતુર્ગતિનું પરિભ્રમણ ટળે અને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય. મગજમાં હોય જાયેલા કરશો, પ્રશ્ન બરોબર સમજાય એટલે લાગે કે એના ઉત્તરમાં આચાર્યશ્રીએ આ રચના કરીને એને શિષ્યને સમજાવે છે. તો આચાર્ય તો જ્ઞાની છે, શિષ્યનો પ્રશ્ન સમજીને સમજાવે ને કે આ શું પૂછવા માંગે છે. જવાબ શું આવે? આપણા મગજમાં હોય જવાબ ન આવે, પ્રશ્નના અનુસંધાનમાં જ જવાબ આવે. એટલે મધુભાઈજી કીધું ને કે ગ્રંથને સમજવામાં ક્યાંય કોઈ મુશ્કેલી ન કરશો, પ્રશ્ન જ સમજાણો નથી, ગ્રંથ સેના હેતુ લખાય છે. તો એના આધાર ઉપર જો આ હોય તો મુશ્કેલી ન થાય કે શિષ્યના પ્રશ્નનો જવાબ છે એ આપણો પ્રશ્ન ન પણ હોય, એ આપણો પ્રશ્ન ન હોય. આપણે તેમ થાય કે આપણને બધી ખબર છે અને આપણે તો આ જોઈ છે તે જોઈ છે, આપણે આની બધી બીજું માંગે. એને સ્પષ્ટ માંગ્યું છે. શું માંગ્યું છે? ચતુર્ગતિનું પરિભ્રમણ ટળે, નંબર એક. સુખ નથી માંગ્યું હજી, વાંચો. અને આત્મસ્વરૂપનો લાભ થાય, અને આત્મસ્વરૂપનો લાભ થાય, આ એક. એના ઉપર એને આખો પહેલો અધિકાર જ્ઞાની ગુરુએ આ ગ્રંથની અંદર આ ગાથાઓથી લખ્યો છે. અને એમાં એને આત્માના ત્રણ સ્વરૂપ સમજાવ્યા છે કે ભાઈ આત્મસ્વરૂપનો લાભ થાય તો આત્માના પહેલા ત્રણ સ્વરૂપ છે. આપણે કોઈ પણ કયા સ્વરૂપને આત્માનું સ્વરૂપ સમજીને બેઠા હોઈએ એ પણ એક ભ્રાંતિનો વિષય છે. એટલે એને કહ્યું કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા છે એ સંસારના પદાર્થોમાં દેહાદીને આત્મા માને છે. અંતરાત્મા પર વસ્તુઓથી ભિન્ન એવા આત્મતત્વની શ્રદ્ધા કરે છે. અને પરમાત્મા સર્વ પ્રકારની કર્મની ઉપાધિથી રહિત એવું જે આત્માનું પદ છે એમાં શ્રદ્ધા કરે છે. એટલે પોતાનો જે આત્મા છે એની અંદર પણ જે મલિનતા છે એનાથી પણ રહિત. સંસારના પરિભ્રમણના કારણે આત્મામાં જે કર્મનું આવરણ અથવા કર્મનો સંયોગ થયો છે, દૂધ પાણીની જેમ આત્મામાં કર્મો, લોહ અગ્નિની જેમ આત્મામાં કર્મો, એક જ ક્ષેત્રે એ આત્માના પ્રદેશ અને કર્મના પરમાણુઓ. તો ત્રીજો સ્વરૂપ તો આ છે. ત્રીજું સ્વરૂપ તો એ કહે છે કે કર્મની ઉપાધિથી રહિત શુદ્ધ ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે અને એને અમે પરમાત્મા કહીએ છીએ. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પેલું શું? એટલે સંસારી પદાર્થોને જ આત્મા માને. કોઈ પણ પદાર્થ મળ્યો અને એમાં સુખ મળ્યું, આપણે આત્માનું સુખ છે. સંયોગો સારા મળ્યા, કુટુંબ સારું મળ્યું, પૈસો સારો મળ્યો, પદ સારો મળ્યું, પદવી સારી મળી, શરીર સારું મળ્યું, એ બધામાં એને સુખ જ છે અને આપણે ભાગશાળી જ છીએ. કેમ કે એને સંસારના બાહ્ય પદાર્થમાં સુખની એવી સરસ કલ્પના બેસી ગઈ છે કે આનાથી બીજું શું હોય. આ છૂટી જાય તો કઈ આત્માનું સુખ હોય, આના સિવાય બીજું શું હોય શકે છે. એટલી બધી એકરૂપતા છે પદાર્થો સાથેના સંગના સુખની, સંબંધના સુખની, સંયોગના સુખની. આ બહિરાત્મા છે. દેહ સુધીની એ બધા બાહ્ય છે. અંતરાત્મા આ બધાથી ભિન્ન કોઈ આત્મા છે. સંસારના દેખીતા પદાર્થોથી ભિન્ન કોઈ આત્મા છે એટલી એને શ્રદ્ધા થઈ ગઈ કે આત્મા છે એ બહાર નથી. આત્મા છે એ બહાર નથી. સંસારનો કોઈ પદાર્થ એ આત્માનું સ્વરૂપ નથી. મારે આત્માનું સુખ મેળવવું હોય તો સંસારના પદાર્થમાં તો આત્માનું સુખ ન મળે, કેમકે આત્મા એ સંસારનો પદાર્થ નથી. પણ સંસારના તમામ પદાર્થોથી કોઈ ભિન્ન વસ્તુ છે એટલે સમજે કે ભિન્ન વસ્તુ મારામાં છે. એ એને અંતરાત્મા કે ભાઈ મારો આત્મા છે એ જ મારો આત્મા ને એ જ મારા સુખનું કારણ વગેરે વગેરે, છતાં સુખનો અનુભવ થતો ન હોય. તો ત્રીજી વાત મૂકી છે ત્રીજું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એટલે એ જે આત્મા છે એને હું સંસારના પદાર્થથી ભિન્ન કહું છું પણ કર્મથી સંયુક્ત છે, કર્મથી સંયુક્ત છે. શું તમે કીધું? હવે દેહ કર્મનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે એટલે કર્મથી જુદું છે. આ ત્રીજો સૂક્ષ્મ વિચાર આવે છે કે બધા પદાર્થથી ભિન્ન છે એટલે તું અંતરાત્મા સુધી ગયો, પણ ત્રીજું કે તોય તને સુખ નહીં મળે કારણ કે કર્મ હશે તો ઉદયમાં આવશે એટલે પાછું સુખનું આવરણ થશે. તો આત્માનું સ્વરૂપ તો એ જે છે બધાથી ભિન્ન પદાર્થ એ ખરો, પણ એ પદાર્થમાં પણ કોઈ સૂક્ષ્મ રૂપે પણ કર્મનો જે સંયોગ છે એનાથી પણ રહિત, એનાથી શુદ્ધ, એટલે કર્મથી જ્યારે રહિત થાય ત્યારે પરમાત્મા થાય. તો સિદ્ધ અને સંસારીમાં ફેર શું? બસ બધાનું સ્વરૂપ સરખું, પણ સંસારીનું સ્વરૂપ કર્મથી સહિત અને સિદ્ધનું સ્વરૂપ કર્મથી. આ સૂક્ષ્મ વાત મૂકી કે બધા પદાર્થથી રહિતની તો તે ચિંતા કરી બરોબર છે, પણ અંદર રહેલો એ તારો આત્મા, પોતે આત્મા એ જ અજ્ઞાનથી બાંધેલા કર્મો એની સાથે જે છે એનાથી પણ રહિત, આ આત્માનું શુદ્ધ સ્વરૂપ. એટલે આત્માની ત્રણ અવસ્થા છે. હવે તું આત્માની વાત કર, આત્મા મળી ગયો, આત્મા મળ્યો, આત્માની ભજના કરું છું, આત્માની ઉપાસના કરું છું, પેલા કયા આત્માનો લક્ષ્ય છે? એટલે પેલો પ્રશ્ન કર્યો અને એની અંદર આ સમજાયું. તો પછી બીજો પ્રશ્ન કર્યો, બીજો પ્રશ્ન શું છે? હે ગુરુદેવ, આપ કૃપા કરીને મને મોક્ષ, મોક્ષનું કારણ અને મોક્ષનું ફળ કહો. જો પ્રશ્ન બરોબર સમજી લે પછી બીજો અધિકાર આવશે. આ આત્માનો હવે મોક્ષ કેમ થાય? આ કર્મથી સહિત એવો આત્મા છે જેને તમે પરમાત્મા કીધો, તો હવે આત્માનો જ્યારે મોક્ષ થવો એ આ કર્મથી છૂટવું એ મોક્ષ. ખ્યાલ આવે છે? આત્માનું કર્મ પ્રદેશોથી છૂટવું, સર્વથા છૂટવું, સર્વ કર્મોથી છૂટવું એ મોક્ષની અવસ્થા છે. તો હે ગુરુદેવ, મને મોક્ષનું સ્વરૂપ કહો અને બીજું મોક્ષનું કારણ. એવું કયું કારણ જેની સેવના કરવાથી મોક્ષરૂપી કાર્ય સિદ્ધ થાય? વિશ્વનો નિયમ સ્પષ્ટ છે કે જે કાર્ય જોઈતું હોય તો એને યથાર્થ કારણ આપવું જોઈએ. કારણનું સેવન કર્યા વિના કાર્યની નિષ્પત્તિ થઈ શકે નહીં, બીજ પ્રમાણે જ વૃક્ષ થાય. આ વિશ્વનો નિયમ, આ વૈજ્ઞાનિક નિયમ, એમાં કંઈ ફેરફાર ન થાય. બીજ અને વૃક્ષ અલગ અલગ હોઈ ન શકે, કારણ અને કાર્ય અલગ અલગ હોઈ ન શકે. કારણની અંદર જ જો વિપરીત વાત લીધી હોય તો એના ફળની અંદર કદાચ ક્યારેય સાચું જ્ઞાન સંભવી શકે. તો મોક્ષ, મોક્ષનું કારણ એ કહો ને પછી એક સરસ પ્રશ્ન પૂછો કે અને મોક્ષનું ફળ કયો, કે આ કરવું શું કામ? જો ફળ બરોબર ન હોય તો આપણા એક એક કારણ કાર્યમાં પડવું, આ શિષ્યની વિશેષતા. હજી આપણને જેને આ બધાને શંકા છે ને કે મોક્ષમાં શું છે, સાહેબી સમજાવો તો ખરા, તો મોક્ષનો પ્રયત્ન કરવો. તમે પછી જ રહી રહીને છેલ્લે છેલ્લે એમ કહો કે મોક્ષનું ફળ તો દુઃખી થવાનું છે. મોક્ષનું ફળ તો આ તારું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જવાનું છે. સાહેબ રહેવા દો તો હું જ્યાં છું ત્યાં, તો મોક્ષ જીતો નથી, અમારે મોક્ષ જોઈતો. મોક્ષનું ફળ શું છે એ સમજાવો. શિષ્ય પ્રશ્ન કરે છે અને સદગુરુ જવાબ આપશે. આ જ્ઞાનના ગ્રંથ શાસ્ત્રની અંદર આ દ્રષ્ટિ હોય તો અનેક નવા નવા શાસ્ત્રોની અંદર નવી નવી વાત જુદી જુદી રીતે જુદા જુદા દ્રષ્ટિકોણોથી અને આ જ પરમાર્થના વિષયો કેટલા દ્રષ્ટિકોણથી સમજવા પડે છે અને કેટલું સમજાય ત્યારે સ્પષ્ટતા થાય છે. સ્પષ્ટતા વિનાની સમજણ એ તો માત્ર કન્ફ્યુઝન, મૂંઝવણ સિવાય કંઈ નથી. વધુ વાંચ્યું વધુ મૂંઝાણો, વધુ વિચાર કર્યા વધુ મૂંઝાણો. પણ પ્રત્યેક વાંચનથી એ સ્પષ્ટ થવો જોઈએ, પ્રત્યેક વિચારથી એનામાં સ્પષ્ટતા આવવી જોઈએ. એ નિશંકય થાય, નિશંક થાય, નિસંશય થાય, અસંદિગ્ધ થાય તો જ નિશ્ચય એનો મોક્ષ માટેનો બની શકે, પરમાર્થ માર્ગનો. નહીં તો નિશ્ચય થતો નથી. કૃપણદેવે લખ્યું કે આ જીવનું મોક્ષ ન થવાનું કારણ એને પરમાર્થ માર્ગનો યથાર્થ નિશ્ચય નથી. એક પત્રમાં સરસ આવે છે, એને નિશ્ચય જ કર્યો નથી. ત્યારે એ પત્ર વાંચતા પણ ઉભા રહી જવું પડે કે આ વાત કરે છે કૃપણદેવ. બહુ મોટી વાત કર્યા પછી કે હજી જીવને પરમાર્થ માર્ગનો નિશ્ચય જ નથી, હવે એને કેમ પરમાર્થ મેળવવો છે? તો નિશ્ચય વિનાની આ બધા ફાફા માર્યા કરે છે અને જે સૂજે કર્યા કરે છે. આપણે કીધું ને ઉદય પ્રમાણે કર્યા કરે છે, નિશ્ચય નથી એને. ફળની સ્વરૂપ જાણ્યા પછી જો એને લાગે કે યથાર્થ જો કઈ સુખ છે, સાચું સનાતન સત સુખ, એ તો મોક્ષ જ છે, એ સિવાયનું બધું જ સુખ સંઘનું, સંબંધનું, સંયોગોનું છે અને બધું જ સુખ વિનાશી છે, બાધારૂપ છે. માત્ર મોક્ષનું સુખ એ જ આત્માનું પરમ કલ્યાણ છે. આવો નિશ્ચય થાય, નિશ્ચય થાય ફળ જાણ્યા પછી. પણ ફળમાં જ શંકા છે. સમ્યક દર્શનની અંદર આવે છે ને ધર્મકરણીમાં સંદેહ, 50 વાર પ્રશ્ન પૂછે કે છોડી તો દઈ પણ ઓલું બીજું હજી દેખાતું મળતું અવાજ આવતો એટલે છૂટતું છે ને પ્રશ્ન. આપણે આપણી મૂંઝવણો ક્યાં છે? આપણી કોઈ જગ્યાએ પરમાર્થ માર્ગનો નિશ્ચય દ્રઢતા, એ પરમાર્થ માર્ગમાં મોક્ષ મને મળે કે ના મળે પણ મોક્ષ એ જ મારું કલ્યાણ છે, આવો નિશ્ચય છે? મળે કે ન મળે, આ કાળમાં છે કે નહીં એની ચિંતા નથી, જે બી જે કાળમાં જ્યારે હશે ત્યારે. પણ આ વિના તો હવે મારું કલ્યાણ, તો કલ્યાણનો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. અને દ્રઢ નિશ્ચય ત્યારે જ થાય કે સુખના બીજા બધા વિકલ્પો એ સમજાયને વ્યર્થ લાગે તો થાય. જ્યાં સુધી એમાં કંઈક અર્થ લાગે, હેતુ લાગે, ત્યાં સુધી આ નિશ્ચય પાકો રહે. સમજાય છે? આ સ્થિતિ છે જ હજી અંદર, એ સંશય એનો દૂર થયો. એને પદાર્થમાં જેટલો શ્રદ્ધા છે એટલી મોક્ષમાં નથી. પદાર્થના સુખનું એને પ્રત્યક્ષ ભલે ટેમ્પરરી મળ્યું તો પણ એને સુખ દેખાય છે. એને સ્વરૂપની પ્રતીતિ ન હોવાને કારણે સ્વરૂપનું સુખ શું છે એ નહીં પકડાય. એટલે એ સુખની પ્રાપ્તિ એટલે કે મોક્ષનું પદ એ મેળવવા માટેનો નિશ્ચય જાગતો નથી. અને નિશ્ચય જાગતો નથી એટલે એનો પુરુષાર્થ જે થવો જોઈએ એ યથાયોગ્ય થતો. સત્ય પુરુષાર્થ જે કૃપાળુદેવે કીધું એ સત્ય પુરુષાર્થ થતો નથી, અર્ધદગ્ધ પુરુષાર્થ થાય છે. અર્ધદગ્ધ એટલે આપણે મન વિનાનું કોકના કામ હોયકું હોય તો કેવું કામ કરે? વેઠ ઉતારે એમ આપણે પરમાર્થની વેઠ ઉતારવા જેવું કરીએ છીએ. નિશ્ચય સાથેનું કામ થતું, કારણ કે 50 પ્રકારનું એમ થશે કે આમ ન હોય ને આની અંદર આ તો કરવું જ ને, આ તો રહી જઈશ તો આ મારું સુખ વયું જશે. તો મોક્ષનું કારણ સરસ વાત કરી, કઈ સુસ્તું નથી માટે કરે છે. કદાચ એ છે મારી પાસે, તમે આ શું કામ કરો છો કે બીજું કઈ કરવાનું છે? અપાસરે કેમ આવ્યા છો? તો કે ક્યાં જાય? કાં તો કે ઘરમાં વડચકા ભરે છે. ક્યાંય રહેવા તમે?
ઉદય ની અંદર પણ યાથી છટકવા આવે છે એ ઉદયમાંથી, પણ એનો ક્ષયોપ સંભાવ નથી. બહુ મહત્વની વાત આપણને ગઈકાલના ગ્રંથમાં પણ આવી છે, પકડાવી. દરેક સ્વાધ્યાયની અંદર, દરેક સત્સંગમાં ઊંડા વિચારો ખૂબ થવા જોઈએ, અને એના આધાર ઉપરથી આ આત્મા જ્ઞાનનો મહાપિંડ છે, વિચાર કરે તો એને એ જ બધું પકડાયા વિના રહે નહીં. પણ આ એવો છે કે વિચાર કરશે જેવો હોય તે છૂટો, એટલે પાછો સંસારના સંગ પ્રસંગમાં ઓતપ્રોત થઈ જવાનો, એને કોઈ ટાઈમ નથી આ વિચારવાનો. કશું જ એના માટે, આત્મા માટે કોઈ વિચારવાનો સમય નથી. બાકીનો બધો જ બીજા 50 કામ કરી નાખશે હાંજુદીમાં, આના માટે એની પાસે સમય નથી, અવકાશ નથી, કારણ કે નિશ્ચય નથી. અને બીજામાં નિશ્ચય કરીને બેઠો છે કે મારે આ પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત કરવું છે, આ કરવું છે, મારે મારી પોઝિશન સાચવવી છે, મારે મારા ઘરના લોકોનું આટલું કામ કરવું છે, મારે મારી સંપત્તિનું આ કામ કરવું છે, પ્રોપર્ટીનું આ કામ બધું કરવું છે, નિશ્ચય છે, આનો નથી, આ થાય તો કરવું છે બસ. બહુ સરસ, થાય તો કરવું છે, ન થાય તો એવો આગ્રહ નથી. હા, ન બસ સમય વધે એમને એમ થતું હોય, મફતમાં મોક્ષ મેળવાઈ જતો હોય તો ઠીક છે, આપી દો, વાંધો નથી, ઘણું રાખ્યું છે મેં, ભેગો મોક્ષ પણ. આ મોક્ષનું ફળ શબ્દ છે ને, હે ગુરુદેવ આપ કૃપા કરીને મને મોક્ષ, મોક્ષનું કારણ તથા મોક્ષનું ફળ કહો જેથી હું પરમાર્થને જાણું. પુનિતાબેન કઈ વાત પકડાય? વસુબેન, પરમાર્થને જ જાણતો નથી હું, કેમ કે મોક્ષનું ફળ મને કોઈ શ્રદ્ધા જ નથી. તો પરમાર્થ થાય કેવો થાય? કેવા પૂરતો? દેખાડા પૂરતો. એટલે પછી કૃપાળુ દેવને લખવું પડ્યું કે મૂળ માર્ગથી લોકો લાખો ગાંવ દૂર છે, અને પરમાર્થની કાંઈ હજુ સમજ જ નથી. અને આ ગ્રંથનું શીર્ષક શું છે? પરમાત્મ પ્રકાશ. આ આત્માની જે ત્રીજી શુદ્ધ કર્મથી વિશુદ્ધ અવસ્થા જે છે એ પ્રકાશે છે આ ગ્રંથમાં. કે જો અમારે તો તમને આત્માનું આ સ્વરૂપ સમજાવવું છે, બહિર્દ્રષ્ટિનું પણ નહીં, આંતરદ્રષ્ટિનું પણ નહીં, પણ મૂળ આ કર્મથી. આત્માની કોઈ પણ અશુદ્ધિ હોય તો તે, મલિનતા હોય તો તે કર્મ છે, અને કર્મ એ વિભાવ છે. વિભાવ એ સ્વરૂપ જ્ઞાનનો અભાવ છે. આવશે ગ્રંથની અંદર પછી, પણ અહીંયા આ વાત મૂકી છે કે આ આત્માના શાસ્ત્રની તો અનેક પ્રકારની સૂક્ષ્મતા, ગહનતા, ગંભીરતા, અને જે સમયે જે પ્રશ્ન હોય એને અનુલક્ષીને શાસ્ત્ર હોય, એટલે બીજું જોડવાનો પ્રયત્ન ભૂલથી કરતા નહીં. આપણા જ્ઞાનમાં ઘણું બધું છે, આપણે તો આ જ્ઞાની કરતા વધારે જ્ઞાની છે, અને એ જ આપણને આની વસ્તુ સમજવા નહીં દે, નહીં દે. આડી આવશે જાણકારી, આડી આવશે જ્ઞાન, આડું નહીં આવે. જાણકારી હશે ને એ આડી આવશે, કેમ કે જાણકારીમાં જરા પોતાનો અહંભાવ વધારે હોય. જ્ઞાન હોય તો અંદર વિવેક હોય કે આની સાથે આનું સમન્વય ક્યાં છે, આનું અનુસંધાન ક્યાં છે, આ હેતુ શું છે, આનો સંદર્ભ શું છે. સંદર્ભ સાથે વસ્તુને સમજવા માટે પ્રયત્ન કરવો, પણ સંદર્ભ વિના સમજવાનો પ્રયત્ન કરવો હોય તો આપણી જાણકારી અને એની સાથે આને ઘણીવાર મેળ પણ ન પડે. ગ્રંથ નિશ્ચય નહીંનો છે, ગ્રંથ નિશ્ચય નહીંનો છે. અને આ ગુણભદ્રજીએ જેમણે અગાસમાં આ ગ્રંથની વાચના કરી મુમુક્ષુઓ સામે પ્રભુશ્રીની ઉપસ્થિતિમાં, પૂરેપૂરો એણે કર્યો છે, અને એણે જ પછી લખ્યો. રાવજીભાઈને લખવાનું હતું તો કે લાવો હું જ લખી. જ્ઞાનીઓની અપાર કરુણા કૃપા હોય છે. એ કહે છે નિશ્ચય નહીંનો છે, એમાં એણે એક વાક્ય લખ્યું છે કે કુંદ કુંદાચાર્યજીએ સમયસર નિયમસર ની અંદર જે વાત મૂકી છે સમયસર પ્રવચનસાર નિયમસર એ જ વસ્તુ આ આચાર્યશ્રીએ સંક્ષેપમાં આ ગ્રંથમાં જોઈન્દુ ને યોગિંદુ એ બધા અપભ્રંશની ભાષામાં છે પણ એક જ છે ના અલગ એ જ છે. વિચાર કરો કે પરમાત્મા પ્રકાશ ગ્રંથની અંદર રચયિતા એ આ ત્રણ ગ્રંથોની અંદરથી પણ એને જે સમજાયું સારરૂપ જે કંઈ જણાવ્યું હશે તે એણે આની અંદર પોતાના કથનમાં શિષ્યના પ્રશ્નના જવાબમાં આ બધું લખ્યું. એટલે એ ગ્રંથની અંદર એ જે વાત હશે એ બધી આની અંદર એને સારરૂપે આવી છે. એટલે અહીંયા તો અને પૂજ્યપાદ સ્વામીના સમાધિ શતકનો પણ ઘણો ભાગ એણે આ ગ્રંથમાં નિબદ્ધ કર્યો છે. બે મહાન આચાર્ય આચાર્ય કુંદકુંદ અને આચાર્ય શ્રી પૂજ્યપાદ એની અમર રચનાઓ સમયસાર નિયમસાર પ્રવચનસાર અને સમાધિ શતક એની બધી રચનાઓનો સાર પણ આ આચાર્ય શ્રીએ એના ગ્રંથની અંદર લીધો છે. પણ એ કઈ રીતે લીધો છે કે શિષ્યનો જે પ્રશ્ન છે એ પ્રશ્નોનો એને જે કંઈ સમાધાન આપ્યું છે એટલા પૂરતો એને એ જ્યાં જ્યાં મદદરૂપ થયું હશે ત્યાં એને જ્ઞાનીઓનું આપ્યું છે. એટલે લખ્યું છે કે અન્ય ગ્રંથની સહાયતા વિના પણ આ ગ્રંથ પૂર્ણ આત્મતત્વ સમજવા માટે સમર્થ છે. આત્મ સ્વરૂપને સમજવા માટે અન્ય ગ્રંથની સહાયતા લેવાની આવશ્યકતા નથી. જો આ ગ્રંથ બરાબર આપણે એનું અનુશીલન કરીએ તો એમ આ ગુણભદ્ર કહે છે જે ગ્રંથની જેણે રચના કરી છે એ કહે છે આ ગ્રંથમાં સમાવી છે. એટલે કહે છે પણ વૈરાગ્ય ઉચિતથી જો શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે તો જીવ અવશ્ય આત્મકલ્યાણ કરી શકે છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. નજીક નિકટ ભવી તો આ ગ્રંથની ભૂમિકા છે અને ભૂમિકા ઉપર આપણે આગળ વધશું. આપણી પાસે અત્યાર સુધીના સ્વાધ્યાયની જે સમજ છે એ સમજને વધારે વિકસિત કરીશું, એમાં પૂરક થાય એવો પ્રયત્ન કરીશું. એટલે સમજવામાં ખૂબ આપણે વિવેક રાખીને આગળ વધશું. એક નય છે એટલે સામે હંમેશા નય સમજવો હોય ત્યારે બીજા નયની નકાર નહીં પણ અપેક્ષા અપેક્ષા એ વાત સમજવાની ગૌણતા હોય કે અત્યારે આની મુખ્યતા કરી છે. અહીંયા પણ એને કહ્યું છે કે કોઈ આચાર્ય વિરોધ કરતા જ નથી. એટલે કહે છે કે માત્ર ભલે નિશ્ચય નહીં છે કે એ કહે છે કે જેથી કોઈ પણ વિતરાગ શ્રુતમાં ક્રિયાકાંડ જપ તપ આદિ તજીને શુષ્ક બની જવાનો ઉપદેશ કે આદેશ છે જ નહીં, પણ જે માર્ગે કર્મક્ષય થાય તે માર્ગ વિતરાગના ઉપાસકો એનું અનુસરણ કરે છે. કર્મક્ષય કરવામાં એ જ વ્રત તપ જપ ક્રિયા વગેરે જોઈએ, પણ એની સાથે જો આત્મભાવ ન હોય તો એ ક્રિયા કંઈ કરી શકતી નથી. એટલે કૃપાળુ દેવે સરસ કહ્યું છે આપણને કે એકલા જ્ઞાનથી કર્મનો ક્ષય થાય નહીં અને એકલી ક્રિયાથી પણ કર્મનો ક્ષય થાય. જ્ઞાન અને ક્રિયા, જ્ઞાનયુક્ત ક્રિયા, કોઈ પણ ક્રિયામાં સમજ, જ્ઞાન એટલે એની સમજ, અને કોઈ પણ જ્ઞાન ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય તો એ જ્ઞાનને પરિણિત કરવા માટે એનો વ્યવહાર એનો આચાર એ જોઈએ. તો સમજણનો બે ભાગ છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે તો સમજી ગયું વાત પૂરી થઈ ગઈ ના, ત્યાં ત્યાં તે આચરે તો સમજણ પૂરી થઈ, જો આચરણ નથી તો સમજણ અધૂરી છે. એટલે જો વ્યવહાર નથી તો જ્ઞાન અધૂરું છે, જો ક્રિયા નથી તો જ્ઞાન અધૂરું છે, અને માત્ર ક્રિયા છે ને જ્ઞાન નથી તો ક્રિયા પણ અધૂરી છે. કૃપાળુ દેવે તો કહ્યું કે શુષ્ક જ્ઞાન અને જડ ક્રિયા એકે કામની નથી, પણ બંનેનો સમન્વય કરવો પડે. હવે આપણે ક્યારેક જ્ઞાન સમજવું છે, ભાવ સમજવા છે કે ઘણા ઘણા વ્યવહાર વિધિ આપણા સમુદાયના આચારો આ બધું આપણે જાણીએ છીએ, આ બધું કરવા છતાં કેમ લાભ થતો નથી, તો ક્યારેક જ્ઞાનની સમજણની ઉણપ હોય, અધ્યાત્મની સમજણ બહુ સૂક્ષ્મ છે, માટે આ ગ્રંથ નિશ્ચય નહીંનો છે, તો ત્યાં જ્ઞાનની સમજણ, સ્વરૂપની સમજણ, આત્મા સંબંધી સમજણ કે ભાઈ જે કંઈ તું કરીશ, પરમાર્થ માર્ગની જે કંઈ પ્રવૃત્તિ હશે એ પ્રવૃત્તિનો અંતિમ લક્ષ્ય તો તારા આત્માનું કલ્યાણ છે. એટલે એને લગતી વાત કદાચ વધારે આવે, જેથી કરીને વ્યવહારનો નિષેધ છે આવી મનમાં માન્યતા રાખવી નહીં, પણ ગૌણતા છે ત્યાં અને અહીંયા મુખ્યતા છે. ના, યોગ સાર હરિભદન નથી, યશોવિજય યોગ દ્રષ્ટિ સમૂહ છે, યશોવિજય જે યોગ સાર આખો જુદી સતકની રચના કરી છે. આપણે હમણાં એક યોગસાર ગ્રંથ પૂરો કર્યો ને, એ બીજો વિષય બીજા છે. આ યોગેન્દુનો યોગસાર જુદો છે, આપણે હમણાં પૂરો કર્યો આ ગ્રંથ પહેલાનો યોગસારનો ગ્રંથ, યશોદેવ સૂરી નહોતો ને, હા યશોદેવ સૂરીએ વર્ણન કર્યું, તેનું વિવરણ કર્યું, વિવરણ હતું પણ ગ્રંથ બીજો હતો. એ હતો અનામી, અનામી આચાર્યનો યોગસારનો એક ગ્રંથ, અનામી આચાર્ય એટલે કોણ એનો કરતા છે એ નથી, એ જે મળ્યો તો ઉપલબ્ધ થયો કંઈક પાટણના ભંડારમાંથી, અને યશોદેવ સૂરી એના ઉપર વિવરણ, એ આપણે યોગસાર ગ્રંથનું વાંચન પૂરું કર્યું. અહીંયા જ્યાં જ્યાં પ્રાકૃત ભાષા અને સંસ્કૃત આવે છે એ બોલવાની જરૂર નહીં, કેમ કે એક શુદ્ધ બોલાશે નહીં, એટલે જે ગુજરાતી છે એમાં જ રાખજો. ગુજરાતીમાં એ લફરા છે, પછી એમાં આવું થાય ને જરા બોલું, કેટલો શબ્દો નો અર્થ નો અનર્થ.
સંસ્કૃત ટીકાકાર શ્રીમદ બ્રહ્મદેવનું મંગલાચરણ. ચિદાનંદ કઈ કૃપાય જીનાય પરમાર મને પરમાર, જે ચિદાનંદ એટલે ચૈતન્ય રૂપ નિજ નિર્મળ સહજ આત્મ સ્વરૂપના અનંત અતિન્દ્રિય આનંદથી પરિપૂર્ણ સ્વભાવવાળા છે, જે રાગદ્વેષ અને અજ્ઞાનરૂપ અનાદિના અંતરંગ શત્રુઓને જીતનાર હોવાથી જીર્વિતરાગ સર્વજ્ઞ છે, જે અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટય સ્વરૂપ પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી પરમોત્કૃષ્ટ આત્મા પરમાત્મા છે. જે શુદ્ધ સહજાત્વ સ્વરૂપ પરમાત્માના સ્વરૂપને પ્રકાશ આપનાર પરમાત્મ પ્રકાશ છે, જે નિત્ય ત્રિકાલા બાધિત શાશ્વત છે અને જેના સર્વ કાર્ય સિદ્ધ થયા હોવાથી મુક્તિરૂપ પરમપદમાં જે બિરાજમાન છે એવા પરમાત્મા સિદ્ધ ભગવંતને પરમાર્થી આ જીવનું પણ મૂળ સ્વરૂપ તેવું સિદ્ધ સુદ્રશ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ જ છે તેનો પ્રકાશ પ્રગટતા આવિર્ભાવ સ્વાનુભવ વિલાસ થવા અર્થે પરમ ભક્તિથી નમસ્કાર હો. સારાંશ એ છે કે નમસ્કાર કરવા યોગ્ય પરમાત્મા છે, તેથી પરમાત્માને નમસ્કાર કરીને આ પરમાત્મા પ્રકાશ ગ્રંથનું વ્યાખ્યાન કરું છું.
દરેક ગ્રંથની શરૂઆતમાં હંમેશા એક મંગલ ભાવના હોય એવી રીતના એ મંગલ ભાવના ગ્રંથકારે વ્યક્ત કરી અરિહંત પરમાત્મા સિદ્ધ પરમાત્માનું સ્મરણ કરી વંદન કર્યું અને ગ્રંથનો આરંભ કરવા કરીએ છીએ એવી વાત કરી. હવે ગ્રંથમાં પ્રારંભ કરે છે, ગ્રંથનો પ્રારંભ
ગ્રંથ
ગ્રંથકર્તા શ્રી યોગીન્દ્ર દેવ ગ્રંથની આદિમાં મંગળ માટે ઈષ્ટદેવ શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે. થયા ધ્યાન અનલેક દહી કર્મ કલંક સમસ્ત નિત્ય નિરંજન જ્ઞાનમય નમો પરમાત્મય પ્રશસ્ત. જે આત્માઓ ધ્યાનરૂપી અગ્નિ વડે કર્મરૂપ કલંકને બાળીને નિત્ય નિરંજન જ્ઞાનમય સિદ્ધ સ્વરૂપ થયા છે તે સિદ્ધ પરમાત્માને પ્રણામ કરીને હું પરમાત્મા પ્રકાશનું વ્યાખ્યાન કરીશ. જેમ મેઘપટલ દૂર થવાથી પ્રગટ થયેલા સૂર્યના કિરણોની પ્રભા અત્યંત પ્રબળપણે પ્રકાશે છે, તેમ કર્મ આવરણરૂપી મેઘોની વિલય થવાથી આત્મામાં અત્યંત નિર્મળ કેવલ જ્ઞાનાદિનું અનંત ચતુષ્ટય પ્રકાશે છે. જ્યાં અનંત જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે ત્યાં આત્મા પરમાત્મા બને છે. કેવળ જ્ઞાન સર્વ પદાર્થોને જાણવામાં સમર્થ છે, તેથી તે જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે.
અંતરાત્મ અવસ્થામાં જે કારણ સમયસાર રૂપ હતા તે સિદ્ધ પરમેષ્ઠી અનંત ચતુષ્ટયપણે પરિણમ્યા હોવાથી કાર્ય સમયસાર થયા તેથી તે સિદ્ધ પર્યાયની પરિણતિની પ્રગટતારૂપ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમાત્મા છે. જેમ સુવર્ણ અન્ય ધાતુઓના મિશ્રણથી રહિત થતા શુદ્ધ થાય છે, તેમ કર્મકલંકથી રહિત થતા સિદ્ધ પર્યાયરૂપ આત્માની શુદ્ધ સહજ અવસ્થા પ્રગટે છે. આગળ લેવું કેમ કે પહેલા કોઈ વખતે આ જીવ સિદ્ધ થયો નથી. કર્મ કલંકના નાશથી જ આત્મા અવિનાશી શુદ્ધ સિદ્ધ પર્યાય પામે છે. તેથી દ્રવ્ય આર્થિક નયની દ્રષ્ટિએ તો શક્તિની અપેક્ષાએ આ જીવ સદાય શુદ્ધ ભૂત એક સ્વભાવ વાળો છે. શક્તિરૂપે તો આત્મા સદા સિદ્ધ જ છે, પણ જ્યારે કર્મ કલંક દૂર થઈને તેની અત્યંત શુદ્ધ અવસ્થા આવિર્ભાવ પામે છે ત્યારે તે વ્યક્તિ રૂપે સિદ્ધ ગણાય છે. દોહરામાં ધ્યાન શબ્દ આવેલો છે તો તે ધ્યાન શબ્દથી આગમની અપેક્ષાએ વિતરાગ નિર્વિકલ્પ શુકલ ધ્યાન તથા અધ્યાત્મની અપેક્ષાએ વિતરાગ નિર્વિકલ્પ રૂપાતીત ધ્યાન સમજવું.
કુમારભાઈ
કહ્યું છે કે અર્થાર્થ નમસ્કાર આદિ મંત્રને જે ધ્યાન છે તે પદસ્થ ધ્યાન કહેવાય છે. શરીરમાં રહેલા પોતાના આત્માને ચિંતવનને પિંડસ્થ ધ્યાન કહે છે. સશરીરી પરમાત્મા અરિહંત દેવનું ધ્યાન તે રૂપસ્થ અને નિરંજન સિદ્ધ ભગવાનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. તે ધ્યાનના પ્રભાવથી આત્મા કર્મમલિનતાને દૂર કરી સિદ્ધ પરમાત્મા થાય છે. કર્મકલંક કર્મમલિનતા દ્રવ્યકર્મને ભાવકર્મરૂપ છે. ઉદ્ગલ પિંડરૂપ જ્ઞાનવર્ણાદિ 8 કર્મ દ્રવ્યકર્મ કહેવાય છે અને રાગાદિ સંકલ્પ વિકલ્પરૂપ પરિણામ ભાવકર્મ છે. અત્રે જે દ્રવ્યકર્મનું દહનપણું છે તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નૈતિ છે તથા ભાવકર્મનું દહનપણું અશુદ્ધ નિશ્ચય નૈતિ છે. શુદ્ધ નિશ્ચય નૈતિ તો બંધ કે મોક્ષ નથી. આ પ્રમાણે કર્મમલરૂપ કલંકને દહન કરીને સિદ્ધ પરમાત્મા નિત્ય નિરંજન તથા જ્ઞાનમય થયા છે. ક્ષણિક એકાંતવાદી બૌદ્ધ મતને અનુસરનાર શિષ્ય પ્રત્યે દવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ નાયક એક સ્વભાવવાળું પરમાત્મા દ્રવ્ય છે એમ સ્થાપન કરવા માટે દોહરામાં નિત્ય વિશેષણ મૂક્યું છે. ન્યાયિક એમ માને છે કે 100 કલ્પકાલ ગયા પછી જ્યારે જગત શૂન્ય થઈ જાય છે ત્યારે સદાશિવને વિશ્વ બનાવવાની ચિંતા થાય છે અને પછી મોક્ષસ્થ જીવોને કર્મનો સંયોગ કરીને સંસારમાં નાખે છે. ન્યાયિક તે માન્યતા અયર્થાત છે એમ જણાવવા માટે મુક્ત જીવોનું નિરંજન વિશેષણ મૂક્યું છે, એટલે કે દ્રવ્ય કર્મ ભાવકર્મરૂપ અંજનનો સંસર્ગ સિદ્ધોને કદી થતો નથી, તેથી સિદ્ધ પરમાત્મા સંસારમાં આવતા નથી. સુષુપ્ત અવસ્થામાં માણસને જેમ બાહ્ય પદાર્થોનું જ્ઞાન હોતું નથી તેમ મુક્ત જીવોને જ્ઞાન નથી એમ સંખ્યામતના જીવ માને છે. તે માન્યતા યોગ્ય નથી એમ પ્રગટ કરવા અર્થે તે પરમાત્માને 3 જગત તથા 3 કાલમાં રહેવા સર્વ પદાર્થને તથા તેના પર્યાયને યુગપદ જણાવવાવાળું કેવળ જ્ઞાન છે એમ જણાવવા જ્ઞાનમય વિશેષણ આપ્યું છે.
બે પારા છે, પેલી ગાથા પૂરી જ કરવાની, બે ગાથા લાઈન લઈ લ્યો તમે. આપણે લેશું, ફરીને લેવું હશે કાલે લેશું, ચિંતા ના કરો. આગળ લો, પૂરું કરી લો ગાથા.
શબ્દરૂપ વચન દ્રવ્ય નમસ્કાર છે અને કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોના સ્મરણરૂપ ભાવ નમસ્કાર કહેવાય છે. આ ભાવ તથા દ્રવ્ય નમસ્કાર વ્યવહાર નયની અપેક્ષાએ સાધક દશામાં હોય છે, શુદ્ધ નિશ્ચય નહીંથી વંદ્ય વંદ ભાવ નથી. ભાવાર્થ એ છે કે દોહરામાં કહેલા નિત્ય નિરંજન અને જ્ઞાન સ્વરૂપ વિશેષણવાળા પરમાત્મા જ આદરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, અર્થાત પોતાની સર્વશક્તિએ ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય છે. સંસાર સમુદ્રને તારવામાં ઉપાયભૂત વિતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નાવમાં બેસીને જેવો આગામી
અહીંયા પેલો પહેલો ઓછો ને પહેલો શ્લોક પૂરો થાય છે. ભાઈ સમજાવશે, સમજાવો તમે,
તમે દો
સમજાવો. હા તો મુખ્યત્વે તો જ્યાં મુક્ત આ વિષયમાં એક પ્રશ્ન મને આવ્યો છે, જરા કહી દો કે જે ત્રીજા પાના ઉપર બીજો પારા અંતરાત્મા અવસ્થામાં જે કારણ સમયસારરૂપ હતા તે સિદ્ધ પરમેષ્ઠિય અનંત ચતુષ્ટય રૂપે પરિણિમા હોવાથી કાર્યો સમયસાર થયા તેથી તે સિદ્ધ પર્યાયની પરિણતિની પ્રગટતારૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા છે. અહીંયા શું કહેવા માગે છે બહુ સ્પષ્ટ નથી થતું. જે કારણ સમયસારૂપ હતા તે સિદ્ધ પરમેષ્ઠી અનંત ચતુષ્ટય રૂપે પરિણમા હોવાથી કાર્ય સમયસાર થયા તેથી તે સિદ્ધ પર્યાયની પરિણતિની પ્રગટતારૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા. એટલે અંતરાત્મા અને પરમાત્મા એની વચ્ચેની જે પ્રક્રિયા બતાવી બહુ સમજવામાં આવી.
કારણ અને કાર્ય, કારણ શું હતું? અંતરાત્મામાં આત્માની અવસ્થા કેવી હતી? કર્મ સહિતની. એટલે કારણ કર્મનો યોગ હતો અને કાર્ય શું કરવું છે? કારણ સમયસાર છે એ કર્મ સહિતનો આત્મા છે અને કાર્ય સમયસાર શું છે? સિદ્ધ પર્યાય વાળો આત્મા. તો કાર્ય સમયસાર એટલે શુદ્ધ સમયસારનો અર્થ છે શુદ્ધ આત્મા. એ કાર્ય સમયસાર છે, શુદ્ધ આત્મા છે એ પરિણમ્યો.
એટલે કારણ રૂપ આત્મા અને કાર્ય રૂપ આત્મા,
કાર્ય
આમ આ બે ભાગ કેવા માંગે.
અચ્છા આ કારણ પેલા પદની અંદર તો સિદ્ધ પરમાત્માને વંદન કરીને જ કર્યું છે. એટલે આ ગ્રંથનો આખો લક્ષ્ય કરે છે કે અમે જે કાંઈ વાત કરીશું એ શુદ્ધ અવસ્થાની જ વાત કરીશું.
એ પદ માટે
એ પદની જ વાત છે, એટલે સિદ્ધ પદની એ જ વાત અમે અહીંયા કહીએ છીએ. અને એ સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે સેનાથી એ બહુ મહત્વનું કીધું કે આ બધું અંતરાત્મામાં જે કારણ પરમાત્મા છે એને કાર્ય પરમાત્મા બનાવવો છે એટલે શું દૂર કરવું છે?
કર્મ,
કર્મ બસ આ એક વાત કરી. લક્ષ્ય આવી ગયું એકદમ કે અંતરાત્મા સુધી મારો આત્મા બધા જગતના પદાર્થોથી ભિન્ન છે પણ એમાં હજી સૂક્ષ્મતા એ કર્મ સહિતનો છે. એ કર્મ બે પ્રકારના છે, દ્રવ્ય કર્મ છે અને ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મ છે એ બધા જુદા જુદા આ પ્રકારના સંયોગો છે, રચનાઓ છે, શરીર છે, નોકર્મ છે. અને ભાવકર્મ રાગ દ્વેષ આત્માની કશાય પરિણતિ આ બધા એના ભાવકર્મ. આનાથી એને દુઃખ કર્મને ટાળવાનું એક સરસ મજાનું અહીંયા સૂત્ર આપ્યું છે કે કર્મને દહન કરી શકાય. દહનથી કર્મમાં દહનપણું છે. કર્મને કેવી રીતે બાળી શકાય છે? આપણે સાગોડિયા આશ્રમમાં ગયા હતા જ્યારે જે આવ્યા હશે ખબર હશે, અને ભનુભાઈજી મહારાજે જે ધ્યાનની વાત કરી ત્યારે એ કીધું કે ધ્યાનનો પ્રયોગ શું આમ? તો કે દરેક પદાર્થને નષ્ટ કરવા માટેની એની એક વિશેષતા હોય છે. કર્મને બાળ્યા સિવાય કર્મનો નાશ થઈ શકતો નથી. ઉદાહરણ આપ્યું હતું આ જ્ઞાનિક આ શાસ્ત્રમાં આવે છે કે દેડકાના અવયવો દાટવામાં આવે, ચૂરો કરવામાં આવે તો પાછા ફરીથી સજીવન થાય, ફરીથી ચૂર્ણ ચૂર્ણનો દાખલો આપ્યો હતો. પણ જો એને બાળવામાં આવે, જો એનો સદંતર નાશ કરવો હોય તો બસ પછી કોઈ દિવસ એનું નવસર્જન થઈ શકે નહીં. એમ કર્મને નાશ કરવા માટે આ જ્ઞાની પુરુષે જબરદસ્ત કાઢ્યું છે કે શું છે, કર્મને દહન કરવા. એટલે ઉપશમ કરશો પાછા આવશે, ગમે ત્યારે થશે. તો નાશ જ કરવાનો, નાશ કરવો તો દહન. અને કર્મનું દહન શેનાથી થાય? ધ્યાનથી. કેમ કે કર્મ એવા કોઈ રૂપી નથી કે એને હમણાં આ ચૂલો નાખીને, કેરોસીન નાખીને, બાળી નાખીએ, અવડી નાખીએ, પ્રગટાવીને. કર્મને કેવી રીતે બાળવા? પાછો આત્માની સાથે લાગેલા છે તો શું આત્મ બાળવો? સરસ. એટલી બધી સૂક્ષ્મતા જ્ઞાની પુરુષોની આ મર્મ કે છે ને, એટલે કર્મમાં આ દહનપણું છે. અને દહનપણું છે એ ધ્યાન સિવાય થાય નહીં, થાય નહીં. ધ્યાનરૂપી અગ્નિ એમાં કર્મરૂપી આ જે છે એનું દહન થાય તો હંમેશને માટે એ કર્મ જાય. તો કારણ સ્વરૂપ જે આત્મા અંતરાત્મા છે, કર્મ સહિતનો છે, એ કાર્ય સમયસર એટલે કે શુદ્ધ આત્મા પ્રાપ્ત.
અંતરાત્મા કેવડીને કહેવાય અને સિદ્ધ પરમાત્મા ને પરમાત્મા કહેવાય એમ?
હા, અંતરાત્મા કેવડીને ના કહેવાય.
તો અહીંયા તો છદ્મ કર્મ સહિત છે એમ કહે છે.
હા, પણ
તો એ માત્ર અઘાતી
એક અપેક્ષા એ ઘાતી અઘાતીમાં આત્માની અપેક્ષા હોય તો પછી અર્યંત પૂર્ણ મુક્ત.
એટલે અર્યંત થી નીચેની દશા પણ અંતરાત્મા પણ હોય?
અંતરાત્મા પણ બધાનું હોય. એક સામાન્ય સાધક પણ અંતરાત્મા હોય. મુમુક્ષુ થયો એ જ અંતરાત્મા કે હું આત્મા છું.
એ તો હજુ માત્ર જ્ઞાનનો વિષય બહેનો, અનુભવનો નથી બહેનો.
પણ છતાં એ જ્ઞાનનો બહેનો ત્યારથી એનું એની અવસ્થા એ થઈ કે એ અંતરાત્મા ભાવમાં બહિર તે હું નથી, આટલો નિશ્ચય થયો. બહિર તે હું નથી, આ નિશ્ચય. અને એ ધ્યાનની અંદર એને કહ્યું છે, એ કોને કહે છે એમ આપ્યું છે, પ્રકાર નથી. ચાર ધ્યાનના પ્રકાર કીધા છે કે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. તો પદસ્થ કોને કહેવું? તો કે મંત્રનું ધ્યાન કરવું એને પદસ્થ ધ્યાન કહેવાય. ગમે તે ધ્યાન કરો કર્મ બળી જશે. પછી પિંડસ્થ ધ્યાન, પોતાના શરીરની અંદર રહેલો ચૈતન્ય છે એનું ધ્યાન. રૂપસ્થ ધ્યાન, જે પ્રતિમામાં છે, ચિત્રપટમાં છે, સમવશમાં બિરાજમાન છે, એ સ્તોત્રથી આપણે ભક્તામર કરીએ છીએ એ રૂપસ્થ ધ્યાન છે. કલ્યાણ મંદિર સ્તોત્ર રૂપસ્થ ધ્યાન. અને રૂપાતીત ધ્યાન, આત્માના ગુણોનું લક્ષણોનું ચિંતવન જ કર્યા કરવાનું એક પછી એક, એ બધું રૂપાતી. પણ એ ધ્યાનની અવસ્થામાં સામાન્ય જીવ એ રૂપસ્થ ધ્યાનની અંદર વધારે સ્થિર રહે. પછી પણ મંત્રસ્થમાં આવે, પદસ્થમાં આવે, પછી પિંડસ્થમાં જાય અને પિંડસ્થમાંથી ભાવાતીતમાં જઈ શકે. કેવું કરવું ને કેવું નહીં, મોક્ષ માળામાં આ પાઠ આવી ગયો છે. એટલે જરા વાંચજો. આપણે સમયની મર્યાદા,
સુખ ધામ આનંદ સો સંત જહે દેના રાધ.